મને આમ આમ એટલું તો લાગી આવતું. પછી તો બધા જે એન્જિનિયરિંગ કરો ને ડોક્ટર કરો, જે આર્ટ્સમાં હોય એને અમે લોકો જ ના ગણીએ, જે અમે લોકો વી ડોન્ટ કન્સિડર ધેમ એ હ્યુમન બિંગ, એવન માણસ તરીકે બી ના ગણતો. એટલી હદનું રેસિપી છે એ રીતે. હા, આ મેન્ટલ સ્ટેટસ હતું એવું, એટલે બહુ આખી જુદી, એ જવાનો જ જુદો હતો. આઈ એમ ટોકિંગ 74 ઓનવર્ડ સીએન.
અને તમે 15-16 વર્ષના હશો જયારે તમે આ
હું પાંચમા ધોરણ થી સીરમાં.
અચ્છા, તો નાના છોકરાઓને તો બધી થોડું વધારે વાત
કે
ઘરે આવી જવાનું છે, આ ઘરે આવડી જશે તો
વધારે. અમે લોકો સાયકલ પર અમે અમારી મસ્તીમાં હતા. જો અમે મારા ગ્રુપમાં, અત્યારે હું મારી ક્ષેત્રમાં છું, પણ એટલે અમે લોકો જે હતા એ જેટલા લોકોની ચેલેન્જીસ હતી ને, એ બધા લોકો અત્યારે પોતાના ક્ષેત્રમાં ટોપ પર છે. અને જેટલા લોકોને આવી શેઠાઈ હતી ને, એ બધા લોકો બિચારા પોતાની દુકાનો બધા મિલો વેચાઈ ગઈ. દે ડિડન્ટ ડુ એનીથિંગ. એન્ડ ઓફ ધ ડે એ સ્ટ્રગલ ને રેસિઝમ કામ લાગ્યું અમને.
એ થોડું અડી આવે પછી તમે કરો,
અડી આવે પછી એટલે એમ કઈ છૂટકો નથી કર્યા વગર એવું હતું એમ. યસ,
તો તમે ત્યારે જ એવું વિચાર્યું હતું કે હું ફિલ્મ મેકિંગ?
ના ના, જરાય
ત્યારે શું વિચાર્યું હતું કે શું કરીશ?
યાર કશું નહીં યાર, મને તો ઉદ્યોગ પસંદ કરતા નતું આવડતું. એટલે હવે આપણે સીએન માં જે ઉદ્યોગ હતા ને બધા જુદા જુદા હતા બધા. એમ શું કે પેલા સીવણ કામ હોય ને સંગીત. પપ્પાએ કીધું સંગીતમાં જશે, સંગીતમાં જશે. એમ મારા ફાધર એ જૂની રંગભૂમિ થી નાટકોમાં ને બધા આખો, એટલે ડ્રામેટિક્સ એટલે રાઇટર, રંગભૂમિના દિગ્દર્શક જયંતિરામ પટેલ. એટલે એમને કારણે પપ્પાને એવું કે હું કલામાં જવું. સંગીતમાં તો બહુ આવડ્યું નહીં લાલભાઈ ને એમ. હા, લાલભાઈ ને બધા સંગીતકારો હતા, આરતી મુનશી ગાતા હતા, પ્રણવ મહેતા ને બધા અંદર મારા સિનિયર બધા. એટલે પણ હવે આપણને આવડ્યું નહીં, એટલે લાલભાઈએ કીધું કે તારે સંગીત સાથે બહુ લેવા દે નથી બેટા એમ. એટલે પછી મેં તો વખતે કીધું મારે સંગીત સાથે લેવા દે નથી. કીધું તો કે તું આર્ટ જ ચિત્રકામ કરો, એટલે ચિત્રકામ ડ્રોઈંગ કરો. કે ડ્રોઈંગમાં કેવું, હવે ડ્રોઈંગમાં બી કોરો પેલું એ હોય ને, એમાં બી લાઈન દોરો તો વાંકી દોરાય એમ. પટ્ટી સાથે લાઈન દોરો તો આમ જોવા જાય ને તો વાંકી હોય એમ, લાઈન સીધી હોય. હા, એટલે પછી ડ્રોઈંગ માં બી મારી જાતે. હવે મેં એક પપ્પાને કહી છેલ્લો છો. પછી સુથારીકામ માં ગયો, ત્યાંય મને ડેલિકેટ વસ્તુઓ કઈ આવડે નહીં. સુથારીકામ આમ ટક 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 કરવાનું એવું બધું ફાવે નહીં. સિંહણ કામમાં તો મને સોય ને પેલું બધું ફાવે જ નહીં. એમાં તંત્ર જ બધું આખું મારથી હમણાં તૂટી જશે એવું જ લાગે મને. એટલે કેટલા બધા માંથી કમ્પ્લીટલી ક્યાંય આ માણસ ક્યાંય ના ચાલે એવું હોય. પછી મારો એક પટાવાળાનો એક છોકરો હતો મારા ક્લાસમાં, સીએન ના પટાવાળાનો છોકરો ધુળા. એટલે એ મને ધુળાભાઈ પાસે લઈ ગયો. ધુળાભાઈ અમારા સીએનમાં એ વખતે ખેતીવાડીનો ઉદ્યોગ સંભાળે, ખેતી હોય જમીનો, આપણી જમીનોમાં ખેતીવાડી વિદ્યાર્થી જોડે કરાવે. દેન ત્યાં મને મજા આવી કે આ એક આટલું ચોરસ જમીન છે એ તારે તારે અહીંયા ખેતીવાડી કરવાની, મેથી ઉગાડવાની, આ ઉગાડવાની, તે ઉગાડવાની, પછી વેચવાની, આ બધું એમાં અમે એમાં બહુ મજા આવતી. કારણ કે બે પીરિયડ સુધી આકાશની નીચે રહેવાય અને આખું મજા કરવાની, એવું પણ આનંદ કામ કરતો હતો. પણ પેલા બધામાં એટલે કશું લલિત કલા કશી આવડી જ નહીં.
એમ તમને પ્રશ્ન નથી પૂછવો, પણ મને એક ઓપિનિયન છે જે મારે જાણવો છે કે તમે એના બારામાં શું વિચારો છો. હવે અમે લોકોએ જ છે ને લાસ્ટ યર એક ફિલ્મ બનાવી હતી, આઈફોન પર જ બનાવી હતી, શોર્ટ ફિલ્મ હતી, ઓકે. અને અત્યારે અમે એક ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા છે, પણ એ બી આઈફોન પર જ બનાવી રહ્યા છે. તો હવે જ્યારે હું લોકોને એવું કહું કે હું ફિલ્મ મેકર છું કે આમ ત્યાં તેમ, તો ખાસા લોકો હસતા હોય છે કે ના ના આને ફિલ્મ મેકિંગ ના કહેવાય. તો મારે તમને એના વિશે પૂછ્યું હતું કે વોટ ઇઝ ફિલ્મ મેકિંગ, કે ફિલ્મ મેકિંગ શું છે? ફોનથી કરો એ ફિલ્મ મેકિંગ છે, નેરેટિવ હોવું ફિલ્મ મેકિંગ છે, મોટા કેમેરાથી કરો, મોટા પ્રોડક્શન જોડે કરવું એ ફિલ્મ મેકિંગ છે. તો ફિલ્મ મેકિંગ શું છે? અમે જે કરીએ છીએ છે ફિલ્મ મેકિંગ કે નથી?
એટલે બહુ બહુ મોટી ફિલ્મ, એક તો ફિલ્મની વ્યાખ્યા છે ને કરવી એ બહુ મૂર્ખતાવાળી વાત છે. એક પહેલો જવાબ એ છે કે ફિલ્મ ઇઝ અ ફિલ્મ. એ પેલું હાથીને પૂછવા અંધ હોય લોકો આ છ, અને બધા હાથી જે પગ પકડ્યો તો કે હાથી કાના જેવો છે, સૂટ પકડ્યું તો કે હાથી આના જેવો છે, એવું ફિલ્મ મેકિંગ છે. બરોબર, એક આ છે. બીજું કે આ તે પર્સનલ લેવલ પર જે સવાલ પૂછ્યો કે અમને લોકોને આઈફોન ને કારણે, પણ હવે આઈફોન થી પણ થતી ફિલ્મ્સ, શોર્ટ ફિલ્મ્સ ને મોટી ફિલ્મ પણ પરદેશમાં કે ઇન્ડિયામાં બી કદાચ એકાદ વાર થોડી ફૂલ લેન્થ જેવી ફિલ્મ
આપણા વિશાલ
આઈફોનથી
ભારદ્વાજે
આવેલી છે.
કદાચ પણ
હા
આવી હતી.
હા એટલે આઈ ડોન્ટ થિંક કે ઇક્વિપમેન્ટ્સથી ફિલ્મ મેકિંગ કહેવાય કે એ જજ થાય, પણ બેઝિકલી અત્યારે જે વર્લ્ડમાં સિનેમામાં જે ડિજિટલ ફિલ્મ મેકિંગ ચાલે છે, એટલે એકચ્યુઅલી આપણે ફિલ્મ મેકિંગ શબ્દ છે ને, ફિલ્મ એટલે શું? ફિલ્મ એટલે જે જે 30 mm, 16 mm, 8 mm કે 35 mm કે 70 mm, એ જે જેની ઉપર જે પટ્ટી ઉપર એ કચકડા ઉપર જે શૂટ કરવામાં આવે એને આપણે ફિલ્મ કહીએ છીએ, શબ્દ ફિલ્મ છે. હવે બધું ડિજિટલ થઈ ગયું છે પણ ત્યારથી ચાલે છે ફિલ્મ શબ્દ એટલે ફિલ્મ મેકિંગ, પણ ફિલ્મ બેઝિકલી ટેકનિકલી આ મેં જવાબ આપ્યો. હવે હવે જે એસ્થેટિકલી છે એ ફિલ્મ મેકિંગ એટલે કે કોઈ પણ એક એક નેરેટિવ ને એક એ જગ્યાએથી બી જગ્યાએ લઈ જવી, એક વાર્તાને, એક નેરેટિવ, એક વ્યક્તિને એની મનોમંથન, એ મનોદશામાં ફિઝિકલી કે કોઈ પણ રીતે તમે એ વ્યક્તિની વાત તમે 10 સેકન્ડમાં 30 સેકન્ડમાં કરો, એને પણ ફિલ્મ મેકિંગ કહેવાય છે. એડ ફિલ્મ્સ, હા એડ ફિલ્મ્સ આર ઓલમોસ્ટ 30 સેકન્ડ, 10 સેકન્ડ, 20 સેકન્ડ, 31 મિનિટ હોય છે, બરાબર? એટલે ત્યાંથી ફિલ્મ મેકિંગ શબ્દ આવે છે. એટલે તમે લોકો કરો છો એને પણ હું તો ફિલ્મ મેકિંગ જ કહું છું, પણ જો સેન્સિબલી કરતા હો તો. બાકી અધરવાઇઝ ફૂલ, એક ફૂલ રાખી અને તમે આઈફોનથી ફૂલને શૂટિંગ કર્યા કરો 30 સેકન્ડ સુધી અને પછી એમ કહો કે હું ફિલ્મ મેકર છું, તો એ આઈ ડોન્ટ બિલીવ, એ ફૂલિશનેસ. ઇટ્સ ઓલ ટુગેધર અ ડિફરન્ટ પર્સપેક્ટિવ ઓર પોઈન્ટ ઓફ વ્યૂઝ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ફિલ્મ મેકર. બટ ઓવરઓલ ફિલ્મ મેકિંગ, ફિલ્મ મેકર, હુ ઇઝ કોલ્ડ ફિલ્મ મેકર? હુ ટેલ સ્ટોરી, બેઝિક હુ ટેલ સ્ટોરી, યે. અને હુ ટેલ સ્ટોરી થ્રુ સિનેમા, થ્રુ ફિલ્મ. તો તમે તમે તમારી આઈફોનના ફિલ્મથી 30 સેકન્ડની કે 2 મિનિટની કે 5 મિનિટની કોઈ એક વાર્તા કીધી હોય, ઇન્ટરવ્યુ નહીં, આ તમે માનો લીધો એ પોડકાસ્ટ કહેવાય, અથવા તો એ યુટ્યુબ માટેનો કે એના માટેનો ઇન્ટરવ્યુ કહેવાય, પણ એને એને તમે ફિલ્મ તરીકે ગણો તો એ ખોટું કહેવાય એમ. સો સો ફોર્મ ફોર્મ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ટુ ટેલ અ સ્ટોરી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એવી કોઈ રિજિડ વ્યાખ્યાઓ નથી કે આને કહેવાય નહીં ના કહેવાય,
બાઉન્ડરીઝ ના દોરવી જોઈએ એની ડેફિનેશન.
નથી જ પણ. અને એટ ધ સેમ ટાઈમ ફિલ્મ છે ને, એટ ધ સેમ ટાઈમ ફિલ્મ છે ને એ આમ બહુ મારી દેશી ભાષામાં હું કહું ને તો કે કોઈના બાપની જાગીર નથી, બરાબર? એટલે શું એવું, આઈ ડોન્ટ થિંક કે સિનેમા ઉપર વ્યાખ્યા કરવાનો બી કોઈનો કોઈનો હક છે. તમે તમારી રીતે વાર્તાઓ કહીને જિંદગી જીવો ને ગેટ આઉટ. આઈ ડોન્ટ થિંક કે તમે એને ઓન કરી શકો, કારણ કે એટલું મોટું માધ્યમ છે, એટલું વિશાળ માધ્યમ છે, અને એટ ધ સેમ ટાઈમ એટલું સ્ટ્રેન્થ વાળું માધ્યમ છે કે વી ડોન્ટ ક્રિએટ ફિલ્મ્સ, ફિલ્મ્સ ક્રિએટ અસ એઝ અ ફિલ્મ મેકર. દેટ ઇઝ વોટ આઈ થિંક. અને આ નમ્રતાના અથવા તો આ જ મારી નમ્રતા કરતા વધારે, આ જ ક્લેરિટી સાથે જિંદગીમાં હું જે કંઈ ટ્રાય કરું છું ફિલ્મોમાં કરું.
તમે કીધું ને, મને એક કોટની યાદ અપાઈ, કોઈક ફિલ્મ મેકર, મને નામ નથી ખબર, એને કીધું હતું કે સિનેમા ઇઝ ટ્રુથ 24 ફ્રેમ્સ પર સેકન્ડ.
હા એમ બોલે, 24 ફ્રેમની વાત કરી ને.
યસ યસ. પણ મારે બીજું એવું પૂછવું હતું કે આપણે આજે કરીએ છીએ ને, આ તો પોડકાસ્ટ જ છે, ગોદાર છે. યસ યસ, ગોદાર છે. યસ હા, તો મારે એવું પૂછવું હતું કે આપણા કરીએ છીએ ને, આ તો પોડકાસ્ટ જ છે, પણ જે ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ છે એમાં એક સ્ટોરી નીકળે, બરાબર? પણ એ નીકળવાનો બહુ બધા ફિલ્મ મેકર્સ આ રીતે જે સ્ટોરી કાઢતા હોય છે બેસીને વાતો કરીને, તો શું એ ફિલ્મ છે? કેમ કે એમાં આવી રીતે સ્ટોરી નીકળતી હોય છે. મેં એવી બહુ ખાસી પિક્ચર જોઈ છે.
ડોક્યુમેન્ટરી ફોર્મ આખું છે ને, ડોક્યુમેન્ટરી ફોર્મ છે ને, એમાં ઇન્ટરવ્યુ એક વિભાગ છે, બટ ધ રિસર્ચ ઇઝ ફિલ્મ, ધ હોલ હોલ રિસર્ચ ઇઝ ફિલ્મ. એ તો ઇન્સ્પેક્ટર નો તમે ઇન્ટરવ્યુ લો કોઈ ક્રાઇમ માટેનું કે ભાઈ અમદાવાદમાં બહુ ક્રાઇમ થઈ રહ્યા છે, એની ડોક્યુમેન્ટરી તું બનાવતો હોય, રાઈટ? તો એના માટે તું બધા ઇન્ટરવ્યુ ના લે, સાયકોલોજીસ્ટ નું લે, સેકેટરીસ્ટ નું લે, ઇન્સ્પેક્ટર નું લે, આનું લે, અને એટ ધ સેમ ટાઈમ જે ક્રાઇમ થયા છે એના વિશેની વાત, અને વધતા તારું એઝ અ ફિલ્મ મેકર તારો પોતાનો સે કે આ રાજ્યમાં અથવા આ શહેરમાં શું થવું જોઈએ તો આ ક્રાઇમ ઓછું થાય, વોટ ધેટ કાઇન્ડ ઓફ થિંગ. તો એ એકચ્યુઅલી ડોક્યુમેન્ટરી ફિલ્મ એ એક એક ફોર્મ છે ફિલ્મ્સનું, જેમ આપણે કોમેડી ફિલ્મ્સ કહીએ, જેમ આપણે આ ફિલ્મ્સ કહીએ, ફીચર ફિલ્મ્સને, પેલી કોમેડી ફિલ્મ્સને, ડાર્ક પેલી પેલી શું કહેવાય થ્રિલર ફિલ્મ્સને, લવ સ્ટોરીઝને, એ બધા જે જોનર છે એમ 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 ફિલ્મ મેકિંગનું એક ડોક્યુમેન્ટરી એક એવું જોનર છે જે જે બહુ જ ટ્રુથફુલનેસ સાથે જેટલું જોડાયેલું રહ્યું હોય અને જેટલું હાર્ડ હોય. આઈ ફાઇન્ડ ડોક્યુમેન્ટરી અ વેરી ડિફિકલ્ટ ફોર્મ ટુ જસ્ટિફાય એઝ અ ફિલ્મ મેકર. સો એઝ ફાર એઝ માય કેસ ઇઝ કન્સર્ન, આઈ એમ સો મચ અફ્રેડ ઓફ મેકિંગ મેકિંગ ડોક્યુમેન્ટરીઝ, બિકોઝ આઈ ઓલવેઝ ફીલ કે આઈ વિલ નોટ એબલ ટુ જસ્ટિફાય ધ સબ્જેક્ટ એન્ડ ધ રિસર્ચ એન્ડ મેટર.
તમને ગમે છે ડોક્યુમેન્ટરીઝ જોવું?
હા,
તમને ગમે ડોક્યુમેન્ટરીઝ જોવું?
ગમે, બહુ જોઈએ, બહુ જ વાતો થઈ હોય તો હું જોઉં.
અચ્છા,
બહુ વાત થઈ હોય તો,
લોકોએ રેકમેન્ડ કર્યું હોય
કે મને બહુ ઈર્ષા આવે, બહુ સારી ડોક્યુમેન્ટરી જોઈએ તો બહુ બહુ અંદરથી ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ આવે છે કે યાર આવું તો હું નથી કરી શકતો, આઈ કાન્ટ મેક ઇટ ધીસ કાઇન્ડ ઓફ વન્ડરફુલ વર્ક. ઇટ્સ અ પીસ ઓફ આર્ટ ને પીસ ઓફ વર્ક છે, બહુ અદભુત ફોર્મ છે. અને જેમાં સુંદર ડોક્યુમેન્ટરી જોઉં ને ત્યાં તો આખી નાખી દાંતો ઊંઘ ના આવે. હું જોઉં પણ બહુ જ વાતો સાંભળી હોય, બહુ સાંભળ્યું હોય એના વિશે અથવા તો વાંચ્યું હોય પછી જોવું હોય.
અગ્રી. મારે એટલે હું બી કોઈ કામ સારી ફિલ્મ કે સારું કોઈક લખેલું જોયેલું તો મારે બી ઘણી વાર ગમતો છે, સારું મેં કેમ ના જાય,
હા
એ થોડું ખટે.
હા, એ થવું જોઈએ, ક્રિએટિવ આ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો થવું.
તમને ફિલ્મ જોતા આપતે ઇન જનરલ ફિલ્મ્સ જોતા હો કોઈની બી તો એવું થાય કે અરે ફક મારે કરવું જોઈએ તો?
ના, એવું તો ના થાય.
ફિલ્મ્સમાં ના થાય?
ના, ફિલ્મ્સમાં નથી થતું એવું, મને ક્યારેય નથી થયું. ફિલ્મ ફિક્શનમાં ક્યારેય નથી થયું, નેવર નેવર. કોઈ પણ કારણ કે હું તો બહુ જ મારો અભ્યાસ એટલે સી આઈ ડુ હેવ અ હ્યુજ લાઇબ્રેરી, આઈ મીન અપાર્ટ ફ્રોમ ધીસ બુક લાઇબ્રેરી આઈ આઈ ડુ હેવ અ વેરી સિક્રેટ ફિલ્મ લાઇબ્રેરી વિચ ઇઝ વેરી હ્યુજ હ્યુજ એમ. આઈ થિંક 1950s ઓનવર્ડ્સ ની બધી જ ઓસ્કાર નોમિનીઝ ને વર્લ્ડ સિનેમા ને બધું જ છે. એટલે સો દેટ ઇઝ માય પેશન અથવા તો એ મારું જોબ છે, એ જ અભ્યાસ છે, વોટ એવર એ સ્ટડી છે. કે એટલે ફિલ્મ્સ જોવી અને ફિલ્મ જોયા પછી નો ખબર નહીં પણ એ એમાં મન નથી. આઈ લવ વોચિંગ ફિક્શન, એની ફિક્શન 20 મિનિટનું હોય, 10 મિનિટનું હોય કે 3 કલાકનું હોય, આઈ લવ વોચ.
અને તમે બહુ ટાઈમથી આ ફિલ્મ્સ બનાવી રહ્યા, તમે બહુ ટાઈમથી સિરિયલ્સ બનાવી રહ્યા છો, તમને આ પોઈન્ટ પર હવે એવું થાય કે નાવ આઈ એમ સેટિસ્ફાઈડ વિથ વોટ કાઇન્ડ ઓફ સ્ટોરીઝ આઈ એમ ગોઈંગ ટુ ક્રિએટ? જેમ કે તમે લવની ભવાઈ બનાવી, ઓમ મંગલમ સિંગલમ બનાવી, તો એ એટલે છે કે તમે આટલા ટાઈમ સુધી કામ કર્યું છે તો હવે તમને એ હિટ થઈ ગયું છે કે મારે લવ સ્ટોરીઝ બનાવી છે, મારે આ જોનરામાં જવું છે કે મારે ફેમિલી જોનરામાં જવું છે? તો એ સેટિસ્ફેક્શન કેવી રીતે મળે? એ એક્સપ્લોર કરીને મળે કે
એક્સપ્લોર કરીને જનરલી મને જે ફિલ્મ મેકર ટુ ફિલ્મ મેકર એ બદલાતું હોય છે. સી એકચ્યુઅલી છે ને, એકચ્યુઅલી ફિલ્મ મેકર એટલે હું એવું માનું છું કે ફિલ્મ મેકર ને પોતાની પોતાની ગમતું જોનર પોતાની જાતે શોધી કાઢવું જોઈએ. પોતાની જાતે એ એક્સપ્લોર કર્યા પછી ધીરે ધીરે આવતું હોય છે, યુ નો ઇમોશન્સ ને, લવ સ્ટોરી અથવા તો સોશિયલી કનેક્ટેડ ઇશ્યુઝ, એ બધા વાતનું વાત. કેટલાકને બહુ થ્રિલર, હિચકોક છે ધારો કે, તો એ એ ક્રાઇમ સોશિયલ સાયકો થ્રિલર્સ બનાવતા હતા, બરાબર છે. જ્યોર્જ ક્યુકર છે, બહુ જ આઇકોનિક ફિલ્મ મેકર છે. એટલે આ બધા લોકો, ફ્રેન્ક કેપરા છે, આ બધા લોકોએ નાટક ઉપરથી અથવા તો લવ સ્ટોરીઝ ઉપરથી ફિલ્મો બધી બહુ જ બનાવી. તો આ બધાની પોતાની જોનર પકડી રાખ્યા. જ્યારે જ્યારે એ લોકોએ બહુ ટ્રાય કર્યો, યુ નો સમટાઈમ્સ એવું થતું હોય છે કે આપણે આપણા ક્ષેત્રમાં કે ફિલ્મ મેકરને બહુ જ લોકો પોતે જ એટલા બધા અંગત લોકો પેલું એ કરે ને, ચેલેન્જ કરે, બહુ થયું લવ સ્ટોરી, એનો કંઈક બીજું કરો યાર, હવે કંઈક બહુ શેના માટે લવ સ્ટોરીઝમાં હજી કેટલી બધી વસ્તુઓ. હજી તો રિલેશનશીપમાં 2 ફિલ્મ બનાવી છે, હું 12 ફિલ્મ બનાવી શકું, એટલા બધા ઇશ્યુઝ છે. તમારા ઇશ્યુઝ કેટલા બધા છે? યંગસ્ટર્સ છે, દર 5 વર્ષે જનરેશનમાં 16, દર 5 વર્ષે સોળમા વર્ષે પ્રવેશ કરે છે કેટલીક જનરેશન,
હા, અને હર વખતે નવી
અને
ડ્રોઈંગ
હર વખતે એક
આવે
નવી ઇશ્યુઝ ઓફ લવ સ્ટોરીઝ બહાર આવે.
છે.
તો આ જે છે ઇટ્સ મારી માય એડ્રેસ ટુ લવની બોવાય કે ઓમંગલમ સિંગલમ છે, એ મારું સ્ટેટમેન્ટ છે, મારું એડ્રેસ છે ટુ ટુ ટુવર્ડ્સ યુ પીપલ, કે તમારે રિલેશનશિપ સાથે જવું હોય તો આ બે ફિલ્મ જોજો, કે મારી આ ટ્રાયલ ટ્રાયોલોજી જોજો, હવે જે ત્રીજી બનાવી છે એમ કરીને જે,
સેકન્ડ ટ્રિલોજી તમે લવ ના
હા
હા
લવ, હા
યસ
એ કરવાનો છું, એટલે એમાં ત્રીજી બાકી છે,
હા
એટલે એ તમે જોશો તો 21st સેન્ચુરીમાં જે યુથ આવ્યું છે, જે 16-17 વર્ષના થયા છે 21મી સદીમાં, જે એ લોકોને પોતાના રિલેશનશિપ માટેનું કંઈ પણ એન્ટરટેનમેન્ટ અથવા તો કોઈ સ્ટેટમેન્ટ વિશે કે ક્યાંક કંઈક કોન્ફિડન્સ વિચારવું હોય તો આ ટ્રાયોલોજી એમને હેલ્પ કરશે, મારી એમ એવું મારું માનવું છે.
દેટ્સ ટ્રુ, કેમ કે લોકો છે ને એક્ટર્સ ને જોતા હોય તો એવું જ વિચારતા કે એક એક્ટર તો વર્સેટાઇલ જ હોવો જોઈએ, કે અગર એ કોઈ બી રોલ કરે તો એ રોલ ની અંદર ઘૂસી જવું જોઈએ. બહુ લોકો આજકાલ છે ને ડિરેક્ટર્સ ને એવી રીતે જોવા માંડ્યા છે કે અરે ડિરેક્ટર છે ને તો એને તો એવી જ ફિલ્મ બનાવી જોઈએ એની પાછળવાળી થી અલગ હોય, કે એને આખું કંઈક અલગ કરી દેવું જોઈએ કે કંઈક. પણ આઈ ડોન્ટ થિંક સો કે એક રાઈટ જસ્ટિફિકેશન છે, કેમ
એટલે
નહીં.
એવું નોટ ઓનલી ડિરેક્ટર્સ, એક્ટર્સ સાથે પણ એવું થાય છે, કારણ કે એક્ટર્સ ને પણ એવું વારે વારે એક એક જોનર પર સફળ થાવ ને તમે, આપણે વાત
એક્ટિંગ
કરી કે અમિતાભ બચ્ચન નું નામ તો તમે સાંભળ્યું હશે બરાબર, અમિતાભ બચ્ચન બહુ મોટો હોય, એંગ્રી યંગ મેન કહેવાતો હતા, હવે એંગ્રી યંગ મેન નું બહુ ચાલ્યું ને, એટલે પછી એને એમ કીધું કે ભાઈ તું યાર એકનું એક શું ક્રિટિક્સ ક્રિટિક્સ જ બધા કહે, હા તો એ ક્રિટિક કોઈ દિવસ બિચારાઓ ટિકિટ ખર્ચીને કોઈ પિક્ચર જોતા જ ના હોય, બધી બધી પિક્ચરો મફત જોતા હોય, કોઈ ક્રિટિક એ કરતા હોય, એ લોકો જ સલાહ આપે, તમારું ઓડિયન્સ સલાહ ના આપે, એટલે ઓડિયન્સ ના જે એંગ્રી યંગ મેન જોવો હોય અને અને અમિતાભ બચ્ચન ને એટલો બધો ગિલ્ટમાં નાખી દીધો, તો એને મીલી કરી ઋષિકેશ મુખર્જીની, પછી એની એટલી બધી ફેલ્યોર, એટલી બધી વચ્ચે 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 ટ્રાય જેટલી પિક્ચરો કરી એ બધી ફેલ ગઈ, એનું મુખ્ય કારણ ફેલ ગઈ કરતા પણ એમાં સફળ એટલા બધા ના થયા જેટલા દીવારમાં કે અમર અકબર એન્થનીમાં કે ત્રિશુલ એ બધામાં થયા હોય, શોલેમાં બધામાં. ધેટ મીન્સ વોટ, કે તમને મિસગાઈડ કરે છે લોકો,
હા, એ તમે લોકોને સર
અથવા
કાઢો
તો
છો પણ
તમે તમે જે ક્ષેત્રમાં તમે એક એંગ્રી યંગ મેન તરીકે સ્વીકારાયા છો, સફળ થયા છો, દેટ
હા
ડઝન્ટ મીન કે એક્ટર તરીકે એમને એ જ કરવું જોઈએ, પણ બાય ફોર્સ તમને મેન્ટલી ટોર્ચર કરી કરીને તમને એ દિશા તરફ વાળે કે હવે તમે કંઈક બીજું ટ્રાય કરો ને એમ. હવે તમે એવું ક્યારે કોઈ કે, જ્યારે તમે કોઈ એકમાં સફળ થયા હોય ત્યારે કોઈ કે એક બીજામાં ટ્રાય કરો,
ટ્રુ ટ્રુ
પણ તમે એકેયમાં સફળ ના થયા હોય અને એ માણસ બધું કરતો હોય,
હા
એ એક્ટર બીજા સફળ એક્ટરને એમ કે યુ હેવ ટુ ટ્રાય સો મેની થિંગ્સ સો મેની જોનર, અરે ભાઈ તું નથી થયો, તું એકેયમાં નથી થયો, નથી હોરરમાં થયો, નથી સસ્પેન્સમાં થયો, નથી ટ્રેજેડીમાં થયો, નથી લવ સ્ટોરીમાં થયો, નથી ફિક્શન પેલો પેલો થ્રિલરમાં થયો,
યસ
એંગ્રી યંગ મેનમાં થયો, લવર બોયમાં નથી થયો, તું ક્યાંય નથી થયો,
યસ
તું જે મળે એ કરે છે અને તું સારો એક્ટર કહેવાય છે, એવા ઘણા છે આપણે ત્યાં
હા
હિન્દી સિનેમામાં, એવા છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં કાઢશો ને તો એવા ઘણા છે, ઘણા સો કોલ ઇન્ટેલેક્ચુઅલ મહાન એક્ટરો જેને આપણે પગે લાગતા આવ્યા છે, એ બધા લોકો અમિતાભને એ જ સલાહ આપતા હતા, એંગ્રી યંગમેન નહીં યાર, અબ કોઈ ઓર કરો બોસ, કુછ સાબિત કરો અપને આપકો, શું કામ કરે ટોપલો, તમે કશું સાબિત તો કરી નથી શક્યા, તમે આમ કર્યું તમે તેમ કર્યું તમે આ કર્યું, તમે મારે નામ નથી દેવા એક્ટરો, આપણે આ તો
સ્ટેટ
કહું
ઓફ
છે,
ચેરા થી આવે આમ
હા ના સિટઅપ જેલસી કરતા પણ વધારે હું આ કરી શકું છું, મને સુપરી
હા
મસી આવે
હા એક
કે તું યાર શું એંગ્રી યંગ મેન એંગ્રી લાતા લાતી કરી કરીને આગળ આવે,
એક્ઝેક્ટલી
આવું એવી રીતે શાહરૂખ સાથે આવું છે, લવર બોય લવર બોય એમ કે આ શું એમ કે આમ ચોકલેટી લવર બોય ને એવું કહેવાય છે ને, શાહરૂખ ને શું કહેવાય રોમાન્સ નો કિંગ ને આમ તેમ, એટલે એવું થયું, એટલે શાહરૂખ એવી થ્રિલરો કરવા માંડ્યા હતા શરૂઆતમાં, આ બાઝી ઘર ને મારી નાખ્યા ના હિટ ગયા બધા, અમુક 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 ફેલ ગયા અમુક, પણ ધેન પીપલ આર ટ્રાઈંગ, વચ્ચે ન ચાલેલા પણ ઘણા છે શાહરૂખ ને, જેમાં એકમાં ભૂત વાળું કોઈક છે, અમોલ પાલેકરે કઈક, અમે અમોલ પાલેકરે કરેલું ના કોઈક ભૂત સાથે પ્રેમ થઈ જાય છે ને પછી બાળક આવે છે ને આવું બધું હતું, એવા શાહરૂખ ની ઘણી બધી મને યાદ નથી, પણ ટૂંકમાં જેટલા લોકો સુપરસ્ટાર અથવા તો સફળ એક્ટરો છે એની સાથે એવું થયું છે. હિચકોક સાથે, ચાર્લી ચેપલીને પણ જ્યારે જ્યારે ટ્રેજેડી કરી એના મૃત્યુ સમયમાં, હિચકોકે જ્યારે જુદું કર્યું એના અંત સમયમાં, એ વખતે પણ એ લોકોને આ જ થયું છે. એ લોકોને પણ બિચારાઓને તકલીફ થઈ, એટલે ઇફેક્ટ આવે છે. કારણ કે
અગ્રીડ.
અધર દરેક બીજો બીજો માણસ મળે એ તમને એમ કે હા બહુ થયું હવે,
હા
એટલે મારી પાસે આ જવાબ છે એના માટે.
એક્ઝેક્ટલી.
પોતાના વોઇસમાં કમ્ફર્ટેબલ રહેવું આમ એક ક્રાઇમ જેવું બનાવી દીધું છે કે
હા,
તમે
અને ફોર ધેટ મેટર એમ કે તમારા કમ્ફર્ટ ઝોનમાં બહુ જીવ્યા.
હા
હા
એક્ઝેક્ટલી
યસ, ના કમ્ફર્ટ ઝોનમાં તમે બહુ ક્રિએટ કરી નાખ્યું. હવે
બહાર
જી
નીકળી
ના
જાઓ,
પણ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો, બહાર નીકળો. અને મારે મારા કમ્ફર્ટ, મારે 70 વર્ષનું જીવન આપ્યું હોય આપણને, રાઈટ, એ જેમાં હું કમ્ફર્ટેબલ છું, જેમાં હું કોન્ફિડન્સથી મારી વાર્તાઓ કહી શકું છું. હું એવું નથી કહેતો કે હું કાલે થ્રિલર નહીં બનાવું, હું બનાવીશ. કારણ કે થ્રિલરમાં પણ હું બહુ કમ્ફર્ટેબલ, કારણ કે મેં ટેલિવિઝનમાં થ્રિલર્સ બહુ બનાવી છે. ટેલિવિઝનમાં સાયકો થ્રિલર્સ, હિચકોકિયન ફિલ્મ, હિચકોકિયન પ્રકારની જોનર પર કામ મેં 13 એપિસોડનું કરેલું છે. યુ નો, એટલે એક 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 મોરા પાછળ ચહેરા નામની વાર્તાઓ હતી અલગ અલગ, જેમાં એક પુરુષ ને એક સ્ત્રી બે જ જણા હોય, એક્ટર સેમ રહે. 13 વાર્તામાં, 13 વાર્તા, 13 સ્ટોરીઝ, પણ 13 સ્ટોરીઝમાં 9 રસ, આપણે જે નાટકમાં ભણીએ છીએ નાટ્યશાસ્ત્રમાં 9 રસ, હા, એ બધા ક્રોધ અને આ બધા જે ઇમોશન્સ વાળા જે 9 ઇમોશન્સ, એ 9 ઇમોશન્સ, 9 સ્ટોરીઝ પ્લસ કોમ્બાઈન ઇમોશન્સ ની બાકીની 4, એમ કરીને 13.
એ એન્થોલોજી હતી?
ના, એટલે 13 એપિસોડ ની આખી એક આવી સિરીઝ હતી. એન્થોલોજી ના બધા શબ્દો અમારા વખતમાં નહોતા, એ ટેલિવિઝન સિરીઝ હતી, પણ એમાં 13 વાર્તાઓ આવી, જુદી જુદી વાર્તાઓ હતી. That series was written by this, you know, Abhijit Joshi, ને?
Yes, yes.
હા, અભિજાત જોશી.
અચ્છા, એમને લખ્યું છે?
હા, એમને બધી વાર્તાઓ.
એ છે અવેલેબલ અત્યારે કઈ શો?
હા, બધી બધી મારી પાસે. એ ટૂંકમાં ઇનશોર્ટ, એ છે ને, એ જુદા એટલે અલગ જોનરની કામો બધા ટેલિવિઝનમાં કર્યા જ છે, એવું નથી કે, પણ હું જેમાં કમ્ફર્ટેબલ હોઉં એમાં પિક્ચર બનાવું. કારણ પિક્ચર બહુ મોંઘું મીડિયમ છે. પિક્ચરમાં તમે લોકો બહુ ઓડિયન્સને બહુ જ કહેવું પડે છે ત્યારે જોવા આવે છે. અને ગુજરાતી સિનેમા તો પ્રાયોરિટીમાં અત્યારે બીજી, ત્રીજી કે ચોથી છે. હિન્દી, હોલિવૂડ, સાઉથ, આ બધું પૂરું થાય પછી આપણા ગુજરાતીઓ માને કે લેટ સી, બધા વખાણ કરે જોઈએ ગુજરાતી, એવું છે.
અમે અદિતિબેન જોડે બી આ વિશે વાત કરતા હતા, અમે એમને પૂછ્યું હતું એવી રીતે કે તમારે બી ફિલ્મ ડિરેક્ટ કરવી જોઈએ. તેમને કીધું હતું કે એમાં કરોડો લાગે છે, હા, એટલું રિસ્ક, બીજાના પૈસાનું લેવું અઘરું છે. એમ એમ બોલવામાં ઈઝી લાગે, પણ એ અઘરું છે, એ કામ આખું પૂરું સફળ રીતે કરે.
ક્રાફ્ટ,
ક્રાફ્ટ છે, હા
હા, ક્રાફ્ટ છે. ક્રાફ્ટ આવડે તો આવડે,
આવડે
તો ના આવડે તો ના આવડે, અને આવડે તો પણ બહુ બહુ જ ક્રાફ્ટ ઉપર કામ કર્યા કરવું પડે, કર્યા કરવું પડે. તો ફિલ્મ કરતા ના હો તો પણ સતત એની અંદર હોવું હોવું પડે. તો વી ડોન્ટ હેવ અ ટાઈમ કે અમારા ફ્રી ટાઈમમાં અમે બહુ જ આમ લોકોની વચ્ચે રહીને એન્જોય કરતા જ રહીએ કરતા, એવું અમારી પાસે બહુ પિક્ચર પત્યા પછી પણ અમારી પાસે એવો સમય નથી. કારણ કે વી હેવ ટુ બી વિથ અસ ફર્સ્ટ ઓફ ઓલ, અલોન વિથ માય માય ઓલ થોટ્સ, એન્ડ એમાંથી રિલેક્સ થવા માટે બહુ બહુ તો ફેમિલી, એનાથી વધારે બહુ મજા નથી આવતી. જેમ અત્યારે આર્ટ તમે જેમાં ભણતા હો ત્યાં ભણવા જાઓ છો ને, એટલી સિન્સિયરિટીથી તમારે જો આ ક્ષેત્રમાં આવવું હોય તો એટલી સિન્સિયરિટી સાથે, જો તમારા તમારી પાસે એટલું બધું એક્સપોઝર જ નથી. કેટલા બધા 90% 99% સ્ટુડન્ટ્સ ઓફ સિનેમા ઓર ફિલ્મ મેકર્સ ઓર ટેકનિશિયન્સ, એ જે ફેમિલીમાંથી આવે છે ત્યાં સિનેમાનું કોઈ જાતનું એક્સપોઝર નથી, એક્સેપ્ટ પડદો એટલે ટિકિટ ખર્ચીને પિક્ચર જોવા સિવાય.
યસ,
દે આર ધ જીનિયસ, દે આર રાઇટ નાઉ રૂલિંગ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી એઝ ફાર એઝ ટેકનિકલ આસ્પેક્ટ ઇઝ કન્સર્ન. ગ્રેટ સિનેમેટોગ્રાફર, ગ્રેટ સાઉન્ડ ડિઝાઇનર્સ, યુ નો, આ બધા લોકો છે. જે ઇવન મ્યુઝિક કમ્પોઝર્સ, એમનું મ્યુઝિકનું બેકગ્રાઉન્ડ બી બહુ પાછળથી થયું હોય અને મ્યુઝિક કમ્પોઝર ગ્રેટ બની ગયા હોય સરસ બધા. એટલે એ જે છે એમાં જરૂરી નથી કે, પણ હું એવું માનું કે શાસ્ત્રોક્ત અભ્યાસ જો તમે આ માધ્યમમાં નાનપણથી ના જોઈન થયા હો, આ માધ્યમમાં 12-10 વર્ષે સચિન તેંડુલકર 8-9 વર્ષથી ક્રિકેટના ગ્રાઉન્ડમાં જતો હતો, કરેક્ટ, સવારે 4 વાગે એના પપ્પા મૂકવા જતા હતા, બરાબર. પછી એમનો મોટો ભાઈ મોટો થયો એટલે મોટો ભાઈ એને મૂકવા જતો હતો, પણ સવારે 4, 4:30, 5 વાગે ત્યાં પહોંચી જવાનું.
પહોંચી જવાનું.
પછી રાઉન્ડ જે 4 કે 5 મારતો હતો એની એની એની
હા
ઉંમર પ્રમાણે,
હા
બરાબર.
યસ
અને પછી પ્રેક્ટિસ ક્રિકેટની કરતો હતો. આ એ રણજી ટ્રોફી રમ્યો કે લોકલ લેવલ પર ક્રિકેટ ની મેચ રમ્યો એના પહેલાની આ 5 વર્ષની 4 વર્ષની એની એક્સરસાઇઝ છે.
હા
એના નાની ઉંમરમાં એની ગલી ગલીઓમાં એનાથી ક્રિકેટ રમતો હશે. પછી એ પણ શાસ્ત્રોક્ત અભ્યાસ અહીંથી શરૂ થયો. દેટ મીન્સ ઓથેન્ટિક એજ્યુકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ
ટ્રુ
ટુ બી એની પ્રોફેશનલ ચેમ્પિયન. કોઈ પણ શાસ્ત્રોક્ત રીતે અભ્યાસ કરવો બહુ જરૂરી છે. પછી એ તમે એના બે રસ્તા છે સિનેમા ભણવાના. એક રસ્તો એવો છે કે જેમાં તમે કોઈ એક ફિલ્મ મેકર અથવા તો અનેક ફિલ્મ મેકર્સને એક સાથે, અથવા તો ટેલિવિઝન ઇઝ ધ રાઇટ થિંગ, ટેલિવિઝન ઇઝ ધ રાઇટ થિંગ ટુ આસિસ્ટ નોટ ટુ ડિરેક્ટ, યુ નો ડેલી ડેલી વે ઉપર. એટલે એટલે રોજે રોજ તમે કેમેરાને જોડે જોડો, રોજે રોજ હાઉ ટુ ક્રિએટ ધીસ સિક્વન્સ એ પેલો ફિલ્મ મેકર વિચારતો હોય, પેલો ટેલિવિઝન ડિરેક્ટર વિચારતો હોય, જે હોય. પણ તમને ત્યારે જ તમે ચોથા પાંચમા છઠ્ઠા મહિને તમને પોતાને હું આ કરું તો આ સીન આવી રીતે કરું એવું કરતા થઈ જશો.
હા,
સો ટેલિવિઝન ઇઝ ધ રાઇટ વે ટુ ગેટ ઇન ટુ ધ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી એઝ અ ફિલ્મ મેકર, આવું મારું સ્પષ્ટ માનું છે. આઈ દેટ ડઝન્ટ મીન કે એટલે હું દેટ ઇઝ નોટ બીકોઝ ઓફ આઈ લવ ટેલિવિઝન, આઈ લવ સ્મોલ સ્ક્રીન ફોર્મેટ, યુ નો. એટલે હું મારી જાતને બહુ જ થેન્ક, આઈ એમ જે કંઈ હું અત્યારે છું એ બધું થેન્ક્સ ટુ સ્મોલ સ્ક્રીન છે, ટેલિવિઝન છે. એ જ મને છુટ્ટો કેમેરો ના આપ્યો હોત મારી સાથે તો હું મારી વાર્તાઓ કહી જ ના શક્યો હોત.
એટલે
આઈ બીકેમ 22 એન્ડ હાફ, આઈ બીકેમ અ ડિરેક્ટર.
અચ્છા, તમે એની પહેલાં અસિસ્ટ કર્યું છે?
હા, મારા આ રાયના એક મારા વીએન રાયના સાહેબ છે, મારા ગુરુ. એ હમણાં જ ગુજરી ગયા.
અચ્છા,
વીએન રાયના સાહેબ એ ઈસરોમાં હેડ પ્રોડક્શન પ્રોડ્યુસર હતા, બહુ જ બહુ મોટો ફિલ્મ મેકર કહેવાય. અને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની પહેલી બેચનો ગોલ્ડ મેડલિસ્ટ હતા. અને એ મારા ગુરુ, અને એમની સાથે હું ગ્રુમ થયો છું.
અચ્છા,
પછી મને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ના મળ્યું તો એમને મને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં જે ભણાવે છે એ એ કોર્સ તું લેતો હોય જ્યાં પુના જઈને, તો હું પુના જઈને કારણ કે નાટકો કરતો હતો, નાટકોમાં લાઇટિંગ કરું, એક્ટિંગ ઓછી કરું, એક્ટિંગ કરતો હતો, પણ એ નાટક ભણ્યો બી ખરો. પણ એટ ધ સેમ ટાઈમ મને સિનેમા કરવી હતી એટલે ફિલ્મનું ભણવા માટે હું પુના જઈ ફિલ્મ કોર્સ આખો લેતો આવ્યો, ફિલ્મ કોર્સની બુક્સ લેતો આવ્યો. ત્યારે તો મને ખબર પડી કે હુ ઇઝ હિચકોક, હુ ઇઝ મિલોસ ફોરમેન, હુ ઇઝ ફ્રેન્ક કેપરા, હુ ઇઝ ધીસ ઓલ લેજન્ડ ચાર્લી ને આ ને તે ને બધાના નામો જે બહાર, એ ઇન્ડિયન ફિલ્મ મેકરના થોડા ઘણા ખબર હતી, પણ તેને વર્લ્ડ સિનેમા, ફ્રેન્ચ સિનેમા, ગોદાર્ડ અને કુરોસાવા અને એશિયન ફિલ્મ મેકર્સ ને આ બધા લોકોના 60s, 70s, 50s માંથી જે જે લોકોએ ફિલ્મને એક એક એટલી બધી ગરિમા આપી છે, એક એક સ્ટેટસ આપ્યું આખા દુનિયામાં, એ જે ફિલ્મ મેકરો છે, જે લોહી પાણી એક કરીને વાર્તાઓ કરી છે, લોકોએ વાર્તાઓ કીધી છે આપણને, મહેનત કરી છે, જેને જેને કારણે ફિલ્મની વ્યાખ્યાઓ બંધાવવાની શરૂ થઈ, એ એ બધા જ રશિયન ફિલ્મ મેકર્સ, બધા તાર્કોવસ્કી ને આ બધા લોકો, આ બધા જ ફિલ્મ મેકરોનું એક્સપોઝર મને બિકોઝ ઓફ મારા ગુરુ વીએન રાયના સાહેબ અને એમને સૂચવેલી એમની એ જે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટનો કોર્સ, અને પછી એમની એક પછી એક મારી જાતે હું એ કોર્સમાં તો કોઈ ઓપરેટર ફિલ્મ બતાવતો હશે એના લોકો જોતા હશે, આમાં તો મારે જાતે જવાનું ગોતવાની, મુંબઈ અહીંયા ચેન્નઈ જ્યાંથી મળે ત્યાંથી હું લેવા જઉં કે અહીંયા આ શોપ બહુ સારી છે એમાં બહુ મસ્ત ફિલ્મો મળે છે, તો હું લિસ્ટ લઈને જઉં, અને આમાંથી કોઈ પણ ફિલ્મ મેકર આ ફિલ્મ મેકરોનું લિસ્ટ લઈને જઉં, ફિલ્મોનું ના લઈને જઉં,
જે બી મળે
તો એ મારી એક્સરસાઇઝ હતી. હિચકોક, તો હિચકોક સાથે કેટલી ટેગ થયેલી ફિલ્મો છે, કેટલી જોડાયેલી એને કેટલી ફિલ્મો બનાવી છે એવી રીતે, સ્પીલબર્ગ તો કેટલી ફિલ્મો, પછી એમની ઓટોબાયોગ્રાફી, એવી રીતે હું ફિલ્મો ભણ્યો છું. તો દેટ ડઝન્ટ મીન કે હું ફિલ્મ સ્કૂલ નથી ગયો, એવું ના કહી શકું કે ફિલ્મ નાના કહી જવાનું નથી, જ્યારે કાલથી શરૂ થઈ જાય એવું ના કહી
યસ,
શકું.
પણ
આ તો લોન સિનેમા.
એ તો બહુ જ બ્રિલિયન્ટ પોઈન્ટ હતો. તો તમે ટેરેન્ટિનો નું કીધું કે મિસ ઇન્ટરપ્રિટ થયો છે,
યા
એ તો બ્રિલિયન્ટ પોઈન્ટ હતો.
ઓફ કોર્સ.
અને એમાં બીજું કે તમે જે રીતે બોલ્યા ને, તમે ગોદાર્દ ની ટાર્કોસ્કી ની વાત કરી ને, એ ઇન ઇટસેલ્ફ ફોરવર્ડ માં યુઝ થઈ શકે કોઈ બુક ને, તમે એવી રીતે બોલ્યા. કેમ કે હું બહુ લોકોને ઓળખું છું હવે, જે અગર મિરર જોઈ લેશે કે સેક્રિફાઈસ જોઈ લેશે, તો એ લોકો બિહેવ કરશે કે યાર આમાં તો કોઈ હતું જ નહીં, આ તો શું છે, લોકો એમને વરદાન
ચડાઈ
ગયા છે.
એ સ્ટેટસ તમારું નથી. સી, આપણે ત્યાં છે ને સો કોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ સર્કલ્સ બહુ થઈ ગયા છે દરેક જગ્યાએ આપણે ત્યાં. એટલે એશિયામાં તો ખાસ,
ઇન જનરલ
એશિયામાં તો બહુ જ, અને એમાં ઇન્ડિયામાં અમુક અમુક જે અર્બન સુપર અર્બન શહેરો છે ત્યાં, એ જે ગણીને એ જે 10 જણા હોય, એ જે તાર્કોવસ્કી કે આની કે કોઈ પણ, હા, એટલે મહાન જેટલા બી ફિલ્મ મેકર્સ છે બધા, એ બધાની કોઈની પણ ફિલ્મ્સની વાતો કરતા હોય, તો પેલા યંગસ્ટર્સ બિચારાને એમ લાગે કે યાર મને યાર આવું ખબર નથી એમ, કે આ મને નોલાન ની ખબર દે, પણ આ લોકો કોણ દે એમ, એવું થાય. એટલે શું કરે બિચારો, રાત્રે જઈને ગમે ત્યારે તારકોસ્કી ડાઉનલોડ કરીને તારકોસ્કી જોઈ લે, પછી એમ કે યાર આ તો સમજણ નહીં પડતી. તો એટલા માટે એને ના જો, એને શોલે જ જોવી જોઈએ, એને અમારે કોઈ એને જોવી. મારે એવું કેવું છે, જ્ઞાન છે ને જો લેવું હોય ને એકચ્યુઅલી, તો તમને જે જ્યાં તમને આવડે છે ને જે વસ્તુ, ત્યાંથી શરૂ કરો. પાંચમા ધોરણમાંથી છઠ્ઠા ધોરણમાં આપણે આવીએ છીએ, તો પાંચમા ધોરણમાં તમે આટલું શીખ્યા એવું પહેલા એક લેક્ચરમાં બોલે છે ને ગણિત વાળા, અહીંયા આવડે આટલું આવડે છે, હા હવે અહીંયાથી આટલું કરી એમ કરે છે ને, એવું સિનેમામાં પણ છે. તમને પહેલા શું ગમે છે એ તો નક્કી કરો, તમે એક પછી એક જોવાનું ચાલુ કરો. ફાલતુ પેલી સ્ટાર સ્ટાર વાળી જે ચેનલો આવે છે ને હિન્દીની, એ જુઓ. ડબ થયેલી સાઉથ ઇન્ડિયન ફાલતુ સિગરેટની પિક્ચરો જુઓ, સ્ટાર મૂવીઝમાં આવતી કોઈ પણ પિક્ચરો જુઓ, એચબીઓમાં આવતી કોઈ પણ, પહેલા એ જુઓ, એક્સપ્લોર કરતા કરતા તમને જેમાં રસ પડે એ વધારે જોવાનું ચાલુ કરો. પછી એમ કે આનો ફિલ્મ મેકર કોણ છે, ભાઈ લાવો જોવું એમ એમ કરતા. તમારી જર્ની તમારી પોતે કરવાની છે. એ પેલો ઇન્ટેલેક્ચ્યુઅલ દાઢી વાળો જોલી વાળો વાઈન તમને શું કહી જવાનો કે ભાઈ આવું જુઓ, ભાઈ આ જ સાચું છે, ખોટી આખી આખી સુડો એક્સરસાઇઝ ફિલ્મ મેકર્સની જે ન હોવી જોઈએ, કોઈ પણ ક્રિએટરની આવી સુડો એક્સરસાઇઝ હોવી જ ન જોઈએ.
મારે તમને એ પૂછું હતું કે થિયેટરનો કેટલો ઇમ્પેક્ટ અને કેવો ઇમ્પેક્ટ.
અરે ગ્રેટ ઇમ્પેક્ટ, ગ્રેટ ઇમ્પેક્ટ. થિયેટર થિયેટર એ કોઈ પણ ક્ષેત્રમાં, કલાના ક્ષેત્રમાં જવું હોય તો થિયેટર કરવું જોઈએ માણસોએ. રંગભૂમિ એ સ્કૂલ છે, એટલે યુનો આશ્રમ છે. હું આઈ ટેક થિયેટર એઝ અ એટલે હું થિયેટરને આશ્રમ કહું છું. એ કે જેમ પાંડવોને દુર્યોધનને એટલે કૌરવ પાંડવ કૃષ્ણ સુદામા આ બધા જે આશ્રમમાં ભણવા જતા હતા, એમ આપણા માટે સ્કૂલ એ આશ્રમ નથી. આપણા માટે રંગભૂમિ એ આશ્રમ હોવી જોઈએ, કલાના ક્ષેત્રમાં આગળ વધેલા વધવા માંગતા કે પ્રવેશ કરવા માંગતા કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ ક્ષેત્ર, પત્રકાર તરીકે બી તમારે જો આગળ વધવું હોય ને, ક્રિટિક તરીકે પણ આગળ વધવું હોય ને, તો એ થિયેટર રંગભૂમિ કરવી જોઈએ. રંગભૂમિમાંથી નીકળેલો માણસ ક્યાંય પાછળ નથી પડતો, પછી એ ફિલ્મ મેકર હોય એક્ટર હોય. રંગભૂમિની ટ્રેનિંગ એવી ટ્રેનિંગ છે. એટલે એઝ ફાર એઝ માય કેસ ઇઝ કન્સર્ન, હું તો રંગભૂમિમાં જ મોટો થયો છું. બેક સ્ટેજ, ઓન સ્ટેજ, લાઇટિંગ, મ્યુઝિક, હા, સ્પોટ ગોઠવવા, હા, આ બધું બધું, બેબી ગોઠવવી, આ લાઇટિંગમાં હું એક્સપર્ટ છું થિયેટર રંગભૂમિમાં. એક સામટા મારી સ્કૂલમાં, નાટકની સ્કૂલમાં, નાટ્યશાળામાં એક સામટા 16 નાટકો પરીક્ષામાં હતા. 16-16ની લાઇટ ડિઝાઇન મેં કરેલી. 16-16 નાટકની લાઇટ ડિઝાઇન હું કરું, હું ઓપરેટ કરું, હું લાઇટ ડિઝાઇન કરતો હતો, હું જ ગોઠવું. એટલે સ્કૂલમાં તો કોણ, તમે નાટ્યશાળામાં તો એવા તો કંઈ 4 આસિસ્ટન્ટ મળે એવું ના હોય, જાતે જ તમારે. એટલે એ એ જે રંગભૂમિ, એ રંગભૂમિ છે, એ સ્તોત્ર છે, એ એ સોર્સ છે, એ કઈ પણ કલા શીખવું ફાઉન્ડેશન છે બેઝિકલી. એ એટલે જ આશ્રમ છે, એટલે જ આશ્રમ છે. ત્યાંથી પસાર થયા પછી તમે કમાવા માટે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. અને એ વહેતી વહેતી નદી છે રંગભૂમિ. તમારું જ્ઞાન લઈ અને તમે બાકી એ તો વયા જ કરશે, કારણ કે એ તો વિદ્યાર્થીઓ આવશે ભણીને પોતાના કિનારા ઉપર મેલ બાંધશે, વિદ્યાર્થીઓ આવશે ના ભણીને લઈ, એટલે એ તો એના એના વિદ્યાર્થીઓ તો આવવાના જ છે, એક દરિયા સુધી પહોંચશે ત્યાં સુધી. એટલે એ વહેતી નદી
ઇટ સ્ટેઝ વિથ યુ બોલ રાઈટ.
છે, પણ એ રંગભૂમિમાં જે 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 કિનારાથી તમે એ નદીને સ્પર્શી અને નદીમાં તમે જ્યાં તર્યા, તરવાનું શીખ્યા, આ જ્ઞાન શીખ્યા, ભણવાનું શીખ્યા, જે કંઈ કિનારા ઉપર શીખ્યા, એટલો ભાગ તમારામાં આવ્યો એ ભાગ તમારા ક્ષેત્ર માટે બહુ કહેવાય, તમારે જે હોય એટલે રંગભૂમિ મહત્વ.
તમે આટલું ફોન્ડલી વાત કરી રહ્યા છો, મારે ખાલી થોડુંક પૂછવું હતું કે શું શું વસ્તુઓ મળે તમે તમે યાર થિયેટર કરતા હો, માણસને શું વેલ્યુ શું વસ્તુઓ મળે?
પહેલી ડિસિપ્લિન મળે, ફર્સ્ટ ડિસિપ્લિન, એ શિસ્ત છે ને, જીવનભર તમારે જોડે રહે છે. મીન્સ કે 8 વાગે તમને બોલાવ્યા હોય, 8 વાગે તમે હાજર થાવ, અને 8 ને 5એ હાજર થાવ, તો તમારો ડિરેક્ટર, અમારો ડિરેક્ટર તો ગાળો બોલતો હતો ખુરશી, એટલે એટલે આઉટ ફોર. આ મારા તો બહુ પ્રોફેશનલ, અમારું હું વ્યવસાયિક રંગભૂમિમાં કામ કરતો હતો, નોટ એમેચ્યોર નહીં કહેવાય, પણ એક્સપેરિમેન્ટલ રંગભૂમિમાં મેં નથી કામ કર્યું, મેં વ્યવસાયિક રંગભૂમિમાં કામ કર્યું. યુ નો કે જ્યાં મને એક શોના લાઇટિંગ કરવાના 25 રૂપિયા મળે, એવું એ રિહર્સલ્સ એટલે 8 વાગે રિહર્સલ્સ, 7 ને 55, એ ટેકનિશિયનોએ એક્ઝેક્ટલી 7 ને 5એ હાજર થવું પડે, હોલ જ્યાંથી મળે ત્યાંથી. સો આ 7 ને 5 થી 12 ચા પીવા રહ્યો અને 7:30 અંદર ગયો, તો એ તૈયાર, એ જે તૈયારી પોતાની જિંદગીની થઈ છે ને, એ થિયેટરનું છે, એટલે એ એક્ટરોને શિસ્ત ત્યાંથી મળે. બસ રિહર્સલ્સ બહુ જ થાય, એક જ સ્ક્રિપ્ટ ઉપર તમે કેટલાય વખત સુધી તમે એનું ઘૂંટણ કરો એક સબ્જેક્ટ પર, તો એ આપોઆપ એક્સરસાઇઝ થાય છે. સો એક ફિલ્મ મેકર તમે બનવા માંગો, તો એક વાર્તા ઉપર તમારે આટલું કામ કરો, તો એ ફિલ્મ મેકરના મગજમાં કેટલું ક્લિયર થઈ જાય, તો એ રંગભૂમિમાં રિહર્સલ્સ માંથી તમારે ફિલ્મ મેકર તમે ધારો કે આગળ જતા બનવાના છો, પણ અત્યાર તો તમે એક એક્ટર છો, અત્યાર તો તમે એક આસિસ્ટન્ટ ડિરેક્ટર છો, એ ડિરેક્ટરને આસિસ્ટ કરો ત્યાં ગયા છો, પ્રોક્સી કરો છો, જે એક્ટરના આવ્યું એનું તમે પ્રોક્સી કરીને વાંચો છો, એ પણ તમને એટલું બધું શીખવાડતું હોય છે. સર આ બધી વસ્તુઓ રંગભૂમિમાંથી છે ને, ઓવરઓલ તમારું હુનર છે ને શેમાં બેસ્ટ છે ને, અને એ બેસ્ટ હુનરમાં તમે સમયસર શિસ્તબદ્ધ રીતે અને ડિસિપ્લિન ને બધું તો ઠીક છે, પણ ડેડિકેશન એ ત્રીજો ભાગ છે, જે સૌથી મોટું એ થિયેટર શીખવાડે છે. એટલે ડિસિપ્લિન આવી ગઈ, બરાબર છે, ડેડિકેશન આવી ગયું, કરેક્ટ, અને આ બે વસ્તુ તમારી પાસે હોય, ડિસિપ્લિન અને ડેડિકેશન હોય, એટલે તમે એની એની મીડિયમ આર્ટનું એમાં તમે 4-5 વર્ષ સચિન તેંડુલકરની જેમ આપી દો, તો તમે સારા ક્રિકેટર બનો એમ, સારા કલાકાર બનો, સારા એક્ટર બનો, સારા પછી વ્યવસાયિક સંઘર્ષ કરવાનો તમને સમય મળે, એટલે જેટલી નાની ઉંમરે તમને ખબર પડે કે મારે આ ક્ષેત્રમાં જવું છે, એટલો તમને ફાયદો. પણ 35 વર્ષે તમે આવો કે બાપુ આપણે હવે એક્ટિંગ કરવી છે, તો એ જરા થોડા મોડા પડ્યા કહેવાય, પણ તમે હવે કમાતા કમાતા કરો તો સારા એક્ટર છો, તો આવો વેલકમ, પણ એવું અપેક્ષા ના રાખશો કે તમે મલાર ઠાકર બની જશો, પ્રત્યેક ગાંધી બની જશો, કારણ કે એ છોકરાઓની જર્ની 12-12 વર્ષની છે સંઘર્ષની.
અને તમે જે રીતે કીધું ને એમાં એ બી થાય છે કે થિયેટર ઓલ્સો ટીચિસ યુ ટુ બી પ્રેઝન્ટ ઇન ધ મોમેન્ટ, કે અગર તમે અસિસ્ટન્ટ છો તો તમે અસિસ્ટન્ટ છો, તમે એ મોમેન્ટમાં બહુ વધારે પ્રેઝન્ટ થઈ જાઓ.
એ જ ડેડિકેશન ડિસિપ્લિનમાં આ બધું આવી જાય છે, અને પ્લસ નર્ચરિંગ, નર્ચરિંગ ઓફ ઓફ પર્ટિક્યુલર સબ્જેક્ટ, નર્ચરિંગ ઓફ ક્રાફ્ટ, એ તમારી ક્રાફ્ટને કેટલું નર્ચર કરો છો ને, એ રંગભૂમિ શીખવાડી શકે, કારણ કે ફિલ્મમાં તો સમય જ નથી તમને, કાં તો ફિલ્મ સ્કૂલ જાઓ, કાં તો કોઈને આસિસ્ટ કરો, કાં ટેલિવિઝન, તો એમાં તમે નર્ચરિંગ રોજે રોજનું થાય છે, એ નર્ચરિંગનો સમય તમારો જેટલો ફાસ્ટ 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 પતાવો હોય, કે જલ્દી જલ્દી તમારે એ નર્ચરિંગ રોજે રોજનું પ્રેશર લેવું હોય, તો ટેલિવિઝનમાં જાઓ, નહીં તો તમારે ફિલ્મ મેકરને આસિસ્ટ કરવા પડે, કારણ કે 4 ફિલ્મો આસિસ્ટ કરો એટલે પછી તમને એક એક પ્રોજેક્ટ તમે કરી શકો, જો તમે ડિરેક્ટર હો તો. બાકી યુ યુ કેન બી અ બેસ્ટ આસિસ્ટન્ટ બટ નોટ અ ફિલ્મ મેકર, યુ કેન ટેક ઓર્ડર બટ કાન્ટ ગીવ ઓર્ડર, એટલે કાન્ટ ક્રિએટ સમથિંગ, એમ કોઈ કે ક્રિએટ કર્યું તમે કરી શકો, આવું કરી શકો, આવું.
નાઈસ.
પછી એક ફિલ્મ મેકર ફિલ્મ બનાવ્યા પછી સળંગ એડિટિંગ આ તે બનાવ્યા, શૂટિંગ કર્યું, એડિટિંગ કર્યું, ને પછી જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. આઈ ડોન્ટ થિંક કે પછી એ ફિલ્મ મેકર ઓબ્જેક્ટિવ થઈ જાય. નથી, પોતાના પ્રોજેક્ટ પણ એને જ ખબર નથી હોતી કે હું સારું બનાવું છું, ખૂબ ખરાબ બનાવી. પછી લોકોને રિવ્યુ લાગતા હોય છે, દરેક ફિલ્મ મેકર સાથે આ જર્ની થાય છે. હવે એ ફિલ્મ મેકર બીજાની ફિલ્મ જુએ અને તોય ઓબ્જેક્ટિવ ના હોય તો રોગ કહેવાય,
સમજી ગયો.
તો એને દવા કરાવી જોઈએ, અથવા તો એને ઘણા વખત સુધી ફિલ્મો ન જોવી જોઈએ, એમ એવું કરવું જોઈએ. નહીં તો એ ફિલ્મ જ જોઈ નહીં શકે. એટલે ફિલ્મ માધ્યમ એક એન્ટરટેનમેન્ટ માટેનો નહીં, પણ ઓવરઓલ ફિલ્મ મેકર તરીકે, એક સ્ટુડન્ટ તરીકે, એક 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 પ્રેક્ષક તરીકે ફિલ્મ જોવાની શક્તિ તમે જ્યારે ગુમાવો છો, ત્યારે એક સ્ટુડન્ટ તરીકે પણ ગુમાવો છો, એક ફિલ્મ મેકર તરીકે ગુમાવો છો, એક એ એ ઇનોસન્સ તમે ગુમાવી દો છો, પછી તમને કોઈ પણ પિક્ચર નહીં ગમે. તમે બધી પિક્ચરો ડમ્પ લાગશે, બધી પિક્ચર બોગસ જ
એક
લાગશે.
એરિયા ઓફ કંટ્રોલ થી વિચારો કેમ કે ભાઈ કે આમ કરો હવે
હા
તો આમ
હા
કંટ્રોલ
અને
થશે.
એ પાસે તમારો બહુ લિમિટેડ હોય,
હા કંટ્રોલ હોય જ નહીં કેમ કે
કારણ કે તમે કે
લિમિટેડ યાર.
હા તમે તો ટેરેન્ટિનો, નોલાન, સ્પીલબર્ગ બધાના ભેગા દિમાગ કરીને બેઠી બેસા હો
હા
અને એટલા જીનિયસ એનથી બી મોટા ફિલ્મ મેકર હો તો કદાચ તમને ફાયદો થાય.
એની
અને એમાંથી એમાંથી એકલો ટેરેન્ટિનો પણ એકલો ફિલ્મ મેકર તરીકે ફિલ્મ જોતો હોય તો એને નુકસાન છે, કોઈ નથી જોતું.
છે કે પછી તમે તમારી ક્રિટિકલ એનાલિસિસ આપી
હા
નહીં શકો.
કે વી લવ આઈ તર કે બહુ જ બહુ જ મજા પડે મને ફિલ્મ ફિલ્મ જોવાની, તો હું પ્રેક્ષક તરીકે જ જોઉં છું. મારે આઈ ડોન્ટ વોન્ટ ટુ વોચ ફિલ્મ્સ
જોઈ જતો રહે ને.
બીકોઝ ઓફ આઈ એમ અ ફિલ્મ, એટલે
યસ
ફિલ્મ મેકર તરીકે પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવી નથી મારે. એ તો ખરાબ જ છે, એ તો સૌથી નુકસાન. ઇવન સ્ટુડન્ટ છે પણ,
અચ્છા
ઇવન સ્ટુડન્ટ છે પણ એમને પહેલા શું ગમ્યું. સો ઈચ ફિલ્મ યુ શુડ વોચ 3 ટાઈમ્સ એવરેજ, એવરેજ ગમે કે ના ગમે. યુ નો એઝ અ સ્ટુડન્ટની વાત કરું છું હું, હવે ફિલ્મ સ્ટુડન્ટની વાત કરું કે એક ફિલ્મ પેલા એની તરીકે ફિલ્મ મેકર તરીકે, અથવા તો હું પણ એસ્પાયરિંગ ફિલ્મ મેકર જેવો જ છું. પણ એટલે એક ફિલ્મ મેક મારી મારી પ્રોસેસ હું કહું કે હું 3 થી 4 વાર એક જ ફિલ્મ જોતો હોઉં છું. જો એઝ ફાર એઝ ફિલ્મ ઇઝ કન્સર્ન, એઝ ફાર એઝ ધ લાઇન્સ ડાયલોગ્સ ઇઝ કન્સર્ન, હા સિક્વન્સ ઇઝ કન્સર્ન, જર્ની ઓફ અ સ્ક્રીન પ્લે, હાઉ દે ટોલ્ડ, હાઉ હી ટોલ્ડ ધીસ સ્ટોરી, એટલે સ્ક્રીન પ્લે ઉપર જ ફોકસ રાખ્યું. આના પછી આ ટર્નિંગ, આના પછી આ ટર્નિંગ, ઓ અહીંયાથી વચ્ચે આ, એવી રીતે બીજી વાર જોઉં, ત્રીજી વાર હું કેરેક્ટર વાઇઝ લાઇન્સ માટે જોઉં, ચોથી વાર હું મ્યુઝિક અને સાઉન્ડ ઇફેક્ટ્સ માટે જોઉં છું, પાંચમી વાર હું ઓવરઓલ કલર ગ્રેડેશન ઉપર જ મારું ધ્યાન હોય છે. સો ધેર આર સો મેની થિંગ્સ કે જે તમને, જે આઇકોનિક ફિલ્મ્સ હોય, બેસ્ટ ફિલ્મ્સ અત્યાર સુધીની, એ બધી માંથી તમારે કંઈક ને કંઈક મેળવવાનું. એવું નથી કે મજા જ કરવા ફિલ્મ જોવી, પણ સ્ટુડન્ટ તરીકે જોઈએ તે રીતે જોવાનું, તો બધું ચૂસી લેવાનું. એક જ ફિલ્મ 5 5 6 6 વખત એટલા માટે જોવાની કે તમને ગમે, શોલે તો શોલે એવી રીતે જુઓ, એમ તમને જે ગમી હોય, તમને અત્યારે સત્ય સત્ય ગમી તો સત્ય એવી રીતે જુઓ, એમ. આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ વોચ ધીસ ઓલ બિગીઝ ઓર સો કોલ્ડ, એટલે તમને એવી ખબર ના પડે, છતાંય તમે સીધા તાર્કોવસ્કીની પિક્ચરો સેક્રિફાઇસમાં પહોંચી જાઓ, એ બધું છે.
પણ ફોર્સ તો કરવું જ ના જોઈએ સિનેમા પ્રત્યે. એક તો તમને ગમવું
જોઈએ,
ધીમે
ધીમે તાર્કોવસ્કી
જોઈએ,
એ નશો ચડશે ને. યુ નો તાર્કોવસ્કીની ફિલ્મ્સ કે કોઈની પણ ફિલ્મ્સ એટલે એ નશો છે. એ નશો એવો છે કે ફિલ્મ મેકરને જ એ સ્ટુડન્ટને આવે બહુ, એમ ત્રણ ત્રણ ચાર ચાર રાત સુધીનો નશો છે. એક સારી ફિલ્મ જોયા પછી એને એન્જોય કરવો હોય ને, તો આ જે પ્રોસેસ છે ને, એ પ્રોસેસમાંથી તમને જ્યાં જ્યાં એ મળતું જાય ને, એમ કરતા જશો ને, તો એ તારકોવસ્કીને પહોંચતા વાર નહીં લાગે. પણ પેલા 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 લોકોની જોડે રોજ ચા પીવા બેસશો અને રોજ તારકોવસ્કીની વાતો સાંભળશો તો ગભરાઈ જશો. અને પછી તમે આ તો વાત દાખલો આપ્યો, તારકોવસ્કી સિવાય હું અત્યારે 1000 દોઢસો ફિલ્મ મેકરોના નામ એવા બોલી શકું જેના નામ તમે સાંભળ્યા જ નહીં હોય, એટલે હું એવું કરી જ શકું, પણ મારે એવું કરીને તમને ઇમ્પ્રેસ નહીં કરવા. હું એવું તો દેશી માણસ છું કે ફિલ્મ કેવી રીતે ભણાય એવું કેવું હોય તો આવું કહું.
તમને એવું પૂછું તું, તમે રીડર તો છો, કેવી
પણ બહુ એવી બહુ મોટો રીડર નહીં, હું આમ બહુ વિશાળ પણ તો આય હા પૂછો.
રીડર રીડર ખરી.
હા ચોક્કસ.
હા, મારે ખાલી એવું પૂછ્યું હતું કે કેવી એવી બુક્સ છે જે તમને એવું લાગે કે બહુ જ આમ સરસ, કે બહુ લાઈક સરસ છે અને મને આખું બદલી દીધું હતું.
ઓ મને છે ને બે બુક્સે મારી પર બહુ મોટો અસર કરી. એક તો આપણામાં મારી મારી પર્સનાલિટીના એમાં પુરાણ છે બધા આપણા.
અચ્છા
મારી પર્સનાલિટી કરતા પણ વધારે એપ્રોચ ટુવર્ડ્સ લાઈફ એ મારા ગુરુ પ્રમુખ સ્વામી બાપા અને શ્રીજી મહારાજથી માંડીને પ્રમુખ સાહેબ, એટલે ડિવાઇન જે પુરુષો છે, ગુરુ સદગુરુઓ છે, એમની ઓટોબાયોગ્રાફી, ફિલ્મ મેકર્સની ઓટોબાયોગ્રાફી, એ મારા માટે બહુ બહુ મોટી સ્ટડી છે. એમાં પણ એક એટલે ભગવદ્ ગીતા અને પુરાણ, ભાગવત પુરાણ, આ બે, શિવ પુરાણ, દેવી પુરાણ, આ બધા પુરાણોની અસર એ મારી સ્ટોરી ટેલિંગમાં બહુ જ છે એવું કહી શકું. મારા મારા જીવન ઘડતરમાં પણ આ સદગુરુઓ અથવા તો ડિવાઇન પુરુષોનું નું ઓટોબાયોગ્રાફી જીવનચરિત્ર બહુ જ છે. એવી જ રીતે મહાન ફિલ્મ મેકરોના જીવનચરિત્રો પણ બહુ જ છે, કે સ્પીલબર્ગ હોય, કે સમથિંગ લાઈક એન ઓટોબાયોગ્રાફી બાય કુરોસાવા હોય. આ બધી બુક્સ મારા માટે બહુ મને, ચાર્લી ચેપ્લિનની બુક્સ, હિચકોકની એક ઇન્ટરવ્યુ વાળી બુક છે
કોણ છે
જેમાં
ટ્રોફો જોડે?
ટ્રુફો વિથ હિચકોક છે, એ મારી
સરસ
જોડે
સરસ.
વર્ષોથી છે, 80s થી છે.
મેં હમણાં જ વાંચી એક બે મહિના
હા,
પહેલા.
આ બધી મહિના બધી વર્ષો જ બધી બધી બુક્સ. આ બધી બુક્સ મારી જિંદગીની મુખ્ય. હું આઈ કાન્ટ રીડ ફિક્શન, એટલે મને મને આરતી, એટલે મારા વાઇફ છે ને, શી ઇઝ અ હ્યુજ રીડર, એટલે આઈ મીન એટલે અનબિલીવેબલ છે. એટલે કે ગુજરાતી સાહિત્ય બધું, હવે અંગ્રેજી સાહિત્ય, તો અંગ્રેજી સાહિત્ય પણ ઓલમોસ્ટ 80% આવું. એટલે હવે હવે શું કઈ ભાષા શીખું, તો એવું છે. એટલે એટલે ગભરાઈ જવાય તમે કે હવે. હા, બધી બુક્સ, એટલે આ લાઇબ્રેરી ઉપરાંત પણ મારા ઘરની લાઇબ્રેરી જુદી છે નહીં. આ લાઇબ્રેરીમાં પણ 90% બુક્સ એની જ છે બધી, આરતીની જ છે. મારું તો બે કે ત્રણ રેક છે ફિલ્મ્સના.
તમને પૂછવાના છે, તમે કીધું અહીંયા અગાથા ક્રિસ્ટી ને બધું પડ્યું છે, એમાં તો
હા, એટલે
છે
આરતી,
કે
આરતી, એ બધું
ક્રિશ્ચન.
આરતી, આરતી, આરતી. એટલે એ મોટી રીડર ખરી, હું નહીં. પણ એ મને કહે કે આની ઉપરથી આપણે આ સાહિત્ય ઉપરથી ફિલ્મ બનાવી શકાય, અરે સિરિયલ બનાવી શકાય. તો મેં સાહિત્ય કૃતિઓ ઉપરથી સિરિયલો બહુ બનાવી.
ઓ એડેપ્ટેશન્સ.
હા, એટલે હરી મારે પણ એક ઘર હોય, મારી પહેલી ફિલ્મ છે એ પણ વર્ષાલાલ નવલકથા. મેં લગભગ ગુજરાતના મેઘાણીથી માંડીને વિનેશ અંતાણી સુધીના દરેક લેખકો ની સાહિત્ય, દરેક લેખકોના સાહિત્ય ઉપર કામ ટેલિવિઝનમાં કર્યું છે. ટેલિવિઝન
અને મારી મમ્મી છે ને મને કોન્સ્ટન્ટલી, મેં ભગવદ્ ગીતા નહીં વાંચી, મારી મમ્મી મને બહુ જ કોન્સ્ટન્ટલી
હા
ખાસ્સા ટાઈમથી એવું કહે છે કે તારે વાંચવી જોઈએ, તારે વાંચવી જોઈએ. અને મારા મમ્મીએ મને એવું કીધું હતું કે માણસ જયારે એક વાર ભગવદ્ ગીતા ખોલીને વાંચે ને,
હા
તો એ કોઈ દિવસ પહેલી વારમાં સેટિસ્ફાઈ ના થાય, એને વારે વારે આવું પડે. તમે
હા
બી ખાસ્સી વાર વાંચી
હા
હશે ને.
પણ એમાં છે જે ભગવદ્ ગીતામાં હું તને રીત સમજાવું,
ઓકે,
બહુ
હા મને
મજા
એક વાર
પડે.
વાંચવી છે,
મારે બી વાંચવી
સી
છે.
એટલે ભગવદ ગીતામાં છે ને, તમારે કેવી રીતે એક્સપોઝર લેવું, કે તમને તમે કોને ફિલોસોફરમાં કોને ગણો છો, એવું તમને મન થાય કે યાર રજનીશ ગીતા માટે શું બોલ્યા છે, એટલે રજનીશ ને વાંચો. કે પાંડુરંગ આઠવલે ગીતા માટે શું બોલ્યા છે, શું વાંચો છો. પછી હું પાંડુરંગ આઠવલે ની વાંચું. પછી હું પોલિટિકલ ગીતા એ વિનોબા ભાવે લખેલી છે,
અચ્છા
તો વિનોબા ભાવે ની ગીતા વાંચું.
ઓ
પછી ઓરિજિનલ ગીતા સંસ્કૃત વત્તા ગુજરાતી વાંચું. એમ કરતા કરતા મેં ગીતા લગભગ 8 વર્ઝન દુનિયાભરના ફિલોસોફર્સે ગીતાના પોઈન્ટ ઓફ વ્યૂથી બધા અધ્યાયો વિશે જે કંઈ લખ્યું છે એ વાંચવાનો સમય, એ બધું મને સમય મળે છે. કારણ કે હું વાંચ્યા વિના સૂઈ નથી શકતો.
તમે રાત્રે વાંચી ન છો?
હા,
રૂટીન
વાંચ્યા વિના નથી, આઈ કાન્ટ સ્લીપ વિધાઉટ રીડિંગ એમ. એટલે એ બધું જ મેં, પણ એ ગીતા વાંચવાનો શ્રેષ્ઠ, કારણ કે પેલું શ્લોક સીધું, તમે શ્લોકને ગુજરાતી વાંચો ને તો કે હા બરોબર છે, પણ કૃષ્ણ ભગવાન આમાં હું નવાય કીધું,
ટપી નહીં પડે.
હવે ટપી નહીં પડતી, આ તારકો બસ કી જેવું થશે,
યસ
સીધે સીધું વંચાતું હશે ને. તે તો કોઈ પણ બેસરામ જાવ તોય સાંભળતો આ સો,
હા
પણ એમાં કઈ બહુ જ્ઞાન નહીં મળે. પણ તમે આ જુદા જુદા ગીતાના પોઈન્ટ ઓફ વ્યુઝ તમે જેટલા
હા
બી વાંચવાના શરૂ કરશો ને, એક જ પહેલી ઉપર એક જ વાંચવાનું,
હા
એના બધા અધ્યાયો પૂરા કરવાના, છૂટા છૂટા વાંચ સાંભળશો. તો એ ગીતાને એવું જરૂર નથી કે પહેલેથી છેલ્લે સુધી ધર્મગ્રંથની જેમ વાંચો.
ના બરાબર છે.
ગીતાને જિંદગીની જેમ લાઈફની જેમ જીવો તો બહુ
હા
મજા
હા
આવશે.
પોઈન્ટ
તમને પોઈન્ટ ઓફ વ્યૂ ખબર પડશે,
ગીતાના ઇન્ટરપ્રિટેશન જોઈએ.
ઇન્ટરપ્રિટેશન ખબર પડશે તમને. આ તો જીવન માગી જ શકો, ગૂગલ કરી જ શકો, વિનોબા ભાવે ઓન ગીતા,
હા, ડેફિનેટલી.
પાંડુરંગ શાસ્ત્રી ઓન ગીતા,
રજનીશ
રજનીશ ઓન ગીતા,
ગીતા.
એની રજનીશના સોર્સમાં જઈને એની બુક્સ લઈ આવો. થોડી થોડી આમ 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 વેગાબોન્ડ લાગશે,
હા
જુદો પોઈન્ટ ઓફ વ્યૂ લાગશે, સ્ટ્રાઇકિંગ લાગશે, તમને ફિલોસોફર બનાવી દેશે. રજનીશ એવા છે એમ, યુ નો, એટલે દરેકનો અલગ અલગ વાંચશો ને તો તમારામાં એક સ્ટેબિલિટી આવશે કે ગીતાને જોવી કે. અને પછી કૃષ્ણ જે બોલ્યા છે અર્જુનને, અર્જુનના સવાલો અને કૃષ્ણનો જવાબ, એ વાંચશો તો બહુ મજા આવશે.
આપણે અહીંયા એન્ડ કરીએ. પણ
યસ,
એક એક છેલ્લું પૂછું છું. હમણાં રેડિટ પર છે ને એક બહુ બહુ ચર્ચા ચાલે છે કે પહેલા બાર્બી જવું જોઈએ
કે
કે પહેલા
ઓપનહાઇમર
ઓપન
જવું
હેમર જવું
જોઈએ.
જોઈએ. તો તમે એ વિશે વિચાર્યું છે? તમે પહેલા કયું જશો?
હા, મને બાર્બીમાં રસ વધારે, મને ખબર તો છે, પણ બાર્બી એટલા માટે કે બહુ જ ઘરે ઘરે પહોંચેલું કેરેક્ટર છે, એને કેવી રીતે
આઇકોનિક છે.
એને કેવી રીતે લીધું હશે. એટલે આઈ વિલ સી બાર્બી
બાર્બી ફર્સ્ટ.
ફર્સ્ટ ટાઈમ.
નાઇસ
હા
નાઇસ.
હા,
પણ લોકો ખસાડે લેવા માટે કે શું પહેલા થી
ના ના, કઈ ભી જુઓ, એમાં કઈ
નહીં
બંને
જોતું.
બંને મજા જ પડશે. આ બી સરસ છે. આ હા
મિશન ઇમ્પોસિબલ
હા, એ મિશન
હવે આ
ઇમ્પોસિબલ મારે
આવવાનું છે.
જોવાની બાકી છે, જોઈ આવે,
ગઈ કાલ
મજા
જોવાનું
આવી.
છે. બહુ
હા
બહુ.
હા, ફોલઆઉટ જેવું નથી કે, પણ ફોલઆઉટ તો ગ્રેટર જ હતી લાસ્ટ.
ફોલઆઉટ
હા
મને ફોલઆઉટ એટલું નતું ગમતું.
હે,
મને એટલી મજા નથી આવી ફોલઆઉટ. મને ગોસ્ટ પ્રોટોકોલ અને થર્ડ પાર્ટ મને બહુ ગમે છે.
પણ ફોલઆઉટ બી બહુ આઇકોનિક હતી યાર.
હા,
પણ હવે મિશન ઇમ્પોસિબલ નું જોનર જ જુદું છે.
બહુ.